પ્રલય કાળે બચાવી લે છે, માયા અંદર લીન નથી થવા દેતો, માયાને આધીન નથી બનવા દેતો. માટે મહારાજ કે એટલું વિરાટનું બહુપણું માનવું, સમજવું. બચાવી લે છે કેવી રીતે બચાવી લે છે? તો કે જ્યારે પ્રલય કાળ થાય ત્યારે પોતાની પાસે, જ્યારે વિરાટનો દ્વિપાર્ધ કાળ પૂર્ણ થાય, એની 100 વર્ષની આવર્ધ જ્યારે પૂર્ણ થાય, ત્યારે જીવ જેમ માયાની બખોલમાં માયાની અંદર લીન થાય એમ નથી થતો, પણ એ પુરુષની પાસે જાય અને પોતાનું સ્થાન જમાવે છે, એવી રીતે માયા થકી એને બચાવે છે. વળી પાછો સ્વર્ગ જ્યારે થાય ત્યારે પોતાના કાર્યની અંદર મહાપુરુષ, વિરાટ પુરુષ જોડાઈ જાય છે. અને યદ્યપિ એ જીવ જેવો છે, એટલા માટે કીધું કે જીવ હોય તોય ભલે અને વિરાટ હોય તોય ભલે, બંનેને નિત્ય સુખના જો ભોગતા થવું હોય તો મહારાજ કે મારું સ્વરૂપ તો માયા થકી પર છે, મારા મુક્ત પણ માયા થકી પર છે. એ બંનેને માયા થકી પર સમજી નિરંતર મારા સ્વરૂપનું મનન કરે, નિત્ય બ્રહ્મનો સંગ કરે, તો પોતે પણ બ્રહ્મરૂપ થઈ જાય છે, પોતે પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. તો આધીન જીવ પણ આધીન છે અને વિરાટ પણ માયાને આધીન છે, પણ બંને હું છું જ નહીં, આ દેહ તો નશ્વર છે માની, અને બ્રહ્મનો નિત્ય સંગ કરે એટલે હું આત્મા છું, આત્માના સુખનો વિચાર કરે, અને બ્રહ્મ કહેતા પરમાત્માનું જે તેજ છે, પરમાત્માનું જે સ્વરૂપનું તેજ છે, એ રૂપે પોતાને સમજે, તો અભેદ રહે છે. પાછા અભેદ પણ ટળતું નથી, ભેદ તો છે જ. પોતાની જાતને અક્ષર રૂપ સમજે. સ્વામી વાતમ લખ્યું, બ્રહ્મ છું બ્રહ્મ છું બ્રહ્મ છું, મનન કરતા કરતા જે અડધો બ્રહ્મ થયો, હું બ્રહ્મ છું માયાના આધીન છું જ નહીં એમ વારંવાર મનન કરે, હું બ્રહ્મ છું અને મારા જે પતિ છે પુરુષોત્તમ પરબ્રહ્મ છે, હું તો એના સુખે સુખ્યો છું, આવું નિરંતર મનન કરતા કરતા, કેવળ મનન નહીં એવો પ્રયાસ પણ કરે કે બ્રહ્મરૂપ થાય તો મારે શું શું કરવું, કેવો વિચાર કરવો, કેવું વર્તન કરવું, કેવી રીતે પરમાત્માનું ભજન કરવું, આદિ વિરાટ કરે યા તો જીવ કરે, તો બંને બ્રહ્મ સ્થિતિને પામી જાય છે અને પરબ્રહ્મના સુખે કરીને સુખ્યા થઈ જાય છે. એ પરબ્રહ્મ કયા? તો મહારાજ કે અમે પોતે સ્વયં, એ અમને પામી શકે છે જો સતત અમારું એવી રીતે સ્મરણ કરે તો, નતર પામી શકતા નથી. પણ વિરાટ હું બ્રહ્મ છું અને પરબ્રહ્મને પામું છે એવો સંકલ્પ કર્યા પછી પણ પુરુષોત્તમ નારાયણ સુધી વિરાટ નથી પહોંચી શકતો. એક વાત બહુ સ્પષ્ટ સમજો, નથી પહોંચી શકતો, કારણ કે વિરાટને આ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ નથી. પોતે માને છે કે હું બ્રહ્મ છું અને પરબ્રહ્મનું સ્મરણ કરું છું, એમ કરી સતત બ્રહ્મની ભાવના કરવા છતાંય પણ એ વાસુદેવનું જે તેજ છે, એ વાસુદેવ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમની, વાસુદેવ નારાયણનું જે તેજ છે એને જ પોતે બ્રહ્મરૂપ માની એ સ્વરૂપી બનીને વાસુદેવ નારાયણને પામે છે, પણ વિરાટ પુરુષોત્તમને પામી શકતો નથી. જેવી રીતે આ લોકની અંદર અન્ય જીવાત્મા હોય જેને પુરુષોત્તમ નારાયણનો સંબંધ ન હોય, જેને ઓળખાણ ન હોય, એ પણ પોતાની જાતને બ્રહ્મરૂપ માની અને પરબ્રહ્મનું ભજન કરીને એને જે સ્થિતિ પ્રાપ્ત થાય એ સ્થિતિ વિરાટને થાય છે, તો આ લોકનો જીવ હોય તોય ભલે, વિરાટ હોય તોય ભલે, પુરુષોત્તમ નારાયણની ઓળખાણ વિના પોતાની જાતને બ્રહ્મરૂપ માની અને પરબ્રહ્મનું મનન કરવા છતાંય પણ પુરુષોત્તમને પામી શકતો નથી, જ્યાં સુધી પુરુષોત્તમની ઓળખાણ ન હોય. મહારાજ કે જેટલી ઓળખાણ જેવી એની ઉપાસના, એ સ્થિતિ એ બ્રહ્મ સ્થિતિને પામે છે, પણ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમને પામી શકતો નથી. મહારાજ કે જેવી રીતે આ લોકની અંદર રામકૃષ્ણ આદિ અવતારો થયો ત્યારે એને એનું ભજન ના કરનારા પોતાની જાતને બ્રહ્મ માની અને પરબ્રહ્મનું ભજન કરે, તો જેમ એ પોતે તે સ્થિતિને માને તે સ્વરૂપને પામે છે, એવી જ રીતે વિરાટને પણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના નથી. એટલે એ બહુ બહુ ઊંચી સ્થિતિએ જાય તોય પણ વાસુદેવ સુધી પહોંચી શકે છે, પણ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ સુધી તો વિરાટ પહોંચી શકવા સમર્થ નથી. આ વિચાર કરે ને ત્યારે ખબર પડે કહો આપણી કેટલી મોટી પ્રાપ્તિ. વિરાટ જ્યાં ન પહોંચી શકે તે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત પહોંચી જાય. કહો વિરાટ પહોંચી જાય એનો જો આ ઓળખાણ હોય તો, પણ બિચારાને ઓળખાણ જ નથી. તો પેલા બધા વર્ષો પહેલાં અમે ગઈ કે આ બધા દેશોનું સંગઠન નહોતું, આવા આધુનિક સાધનો નહોતા. પછી માણસો એક દેશમાંથી બીજો દેશ શોધવા માટે નીકળે, અંદાજ માંડે કે આ આ દિશામાં આ દેશ હશે, આ દિશામાં આ દેશ હશે, અને પછી જહાજમાં બેસીને વર્ષો સુધી શોધખોળ કરે. વર્ષો સુધી શોધખોળ કર્યા પછી કોઈક દેશ હાથમાં આવે, જાવ ઇન્ડિયા સમજ્યા, અને પહોંચે પાકિસ્તાન, તો પાકિસ્તાનને પછી ભારત માનીને વર્ષો સુધી કાઢી નાખે. બસ આજ જ્યાં આપણે જાવ તી જ છે આ, એમ એને કહે કોણ કે જ્યાં તાર જાવ ત્યાં નથી એમ. પછી બીજા વર્ષો વીતી જાય ત્યારે એને ખબર પડે, કહો આ તો જ્યાં મારે જવું તું એ આ નથી. પછી ઓળી પાછો દાખલો કરે, એમ કરતા કરતા પહોંચી શકે. એમ વિરાટને પુરુષોત્તમ નારાયણને પામવું છે, પણ પુરુષોત્તમ કોણ છે એને ખબર નથી. એટલે બ્રહ્મરૂપ પોતાની જાતને માની અને પરબ્રહ્મનું ભજન કરે છે એટલે પરબ્રહ્મને પામે છે. પણ પરબ્રહ્મ કયા? તો કે વાસુદેવ. એ પરબ્રહ્મ સુધી પહોંચે છે, પણ વિરાટ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ એના સુધી પહોંચી શકતો નથી. જીવાત્મા પણ પોતાની જાતને બ્રહ્મ સમજી અને પરબ્રહ્મનું ભજન કરે, પરંતુ પરબ્રહ્મમાં પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મનું જો ભજન થાય તો અક્ષરધામને પામે છે, નહીં તો જેનું ભજન કરે તેને જીવાત્મા પામે છે. છેલ્લે એક બહુ સરસ વાત બતાવી કે ગણિત ફેરી પ્રશ્ન અંદર પ્રશ્ન છે, પૂછ્યો નથી પણ અંદર પ્રશ્ન છે કે શાસ્ત્ર એમ કહ્યું છે કે વિરાટ દ્વારા અવતાર સંભવે છે. તમે એમ કહો છો કે વિરાટ ઉભું થવા સમર્થ ન થયું અને વિરાટ દ્વારા તો અનેક અવતારો થાય છે, ત્યારે મહારાજ કે વિરાટ દ્વારા અવતારો થઈ કેમ સમજવા? તો કે અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ આમ તમને જરાક એમ લાગશે સ્વામી ખેંચે જ, પણ ખેંચતો નથી, બરાબર આમ છે. પુરુષોત્તમ નારાયણ વિરાટને પામે છે, સમજાય છે? પુરુષોત્તમ નારાયણનો સંબંધ વિરાટ સાથે થાય છે. વિરાટ જ્યારે બેઠો થયો ત્યારે પણ આખિર પુરુષોત્તમ નારાયણ મહાપુરુષ દ્વારા સામર્થ્યને પહેરીને વિરાટને બેઠો કર્યો, અને અત્યારે પણ પુરુષોત્તમ નારાયણ પોતાની સામર્થ્ય વિરાટમાં મૂકી અને અવતારો સંભવિત બનાવે છે. પણ વિરાટ જ્યારે ઉપાસના કરે ત્યારે વિરાટ માર ખાઈ જાય છે. વિરાટ જેને ઉપાસના કરે એ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ સુધી નથી પહોંચી શકતો, કારણ કે વિરાટ નથી ઓળખતો કે એક્ચ્યુઅલી અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ કોણ છે. એટલે વિરાટ પુરુષોત્તમ સુધી નથી પહોંચી શકતો, પણ પુરુષોત્તમ નારાયણ વિરાટ સુધી પહોંચે છે. પ્રશ્ન એક કર્યો કે વિરાટ દ્વારા અનેક અવતારો સંભવે છે, કેવી રીતે સંભવે છે? જો એમ કહેતા કે વિરાટને અંદર અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણે મહાપુરુષ દ્વારા ઐશ્વર્યને પ્રેર્યું ત્યારે વિરાટ બેઠો થયો, અરે અનંત અવતારો થાય છે. તો મહારાજ કહે એ અવતારો તો ત્યારે શક્ય બને કે જ્યારે પુરુષોત્તમ નારાયણ પોતાની એની અંદર સામર્થ્ય મૂકે ત્યારે વિરાટ દ્વારા અવતારો સંભવે. બાકી એકલા વિરાટ દ્વારા અવતારો કોઈ દાડો સંભવે નહીં, એકલા વિરાટ દ્વારા કોઈ દાડો અવતાર શક્ય બને નહીં, એકલા વિરાટથી અવતાર થાય નહીં. કેટલી સરસ વાત બતાવજો. વિરાજ પુરુષ દ્વારા અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. કયા શાસ્ત્રમાં કહ્યું છે? ગીતા, ભાગવત આદિ પરોક્ષ શાસ્ત્રની અંદર આ વાત વર્ણવી છે કે વિરાટ દ્વારા અવતારો થાય છે. તે તો એમ સમજવું જોઈએ, એ વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કરીને વૈરાજ પુરુષની વિશે આવીને વિરાજમાં ન હોય ત્યારે અવતાર કહ્યા છે. માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે, અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ એના જ અવતારો છે. પણ કેવી રીતે? જો અહીંયા તત્વ બે બતાય, વૈરાજની અંદર મહાપુરુષ દ્વારા ઐશ્વર્યને મૂકે છે અને વિરાટ દ્વારા આ પૃથ્વી પર અનેક અવતારો થાય છે. એવી રીતે પરમાત્માના અવતારો થાય છે, પણ નહીં કે પુરુષોત્તમ નારાયણમાંથી એક અવતાર બહાર નીકળે પાછો અંદર ગીરી જાય, એવી રીતે અવતાર શક્ય નથી. ત્યારે એ કેવળ વૈરાજ પુરુષ થકી અવતાર વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે વૈરાજ પુરુષ થકી નોખા પડી જાય ત્યારે કેવળ વૈરાજ પુરુષ થકી અવતાર સંભવે જ નહીં. માટે એ થકી અવતાર તો એને વાસુદેવ આવ્યા છે તે સારું કહ્યા છે. અને એને વિશે વાસુદેવ જે ક્ષત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો નહોતો ત્યારે વૈરાજ પુરુષ પોતાની ક્રિયા કરી તેને વિશે પણ સમર્થો નહોતો થયો. અને પૂર્વે જે પુરુષ ગયા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાન પુરુષ દ્વારા એક એવો જે વૈરાજ પુરુષ રૂપ દીકરો તે થાય અને એ જ માયામાંથી અનેક પ્રધાન પુરુષ દ્વારા બીજા પણ ઘણા કે વૈરાજ પુરુષ થાય છે. એ જે પુરુષોત્તમ નારાયણ છે મહાપુરુષને પ્રેરે, મહાપુરુષ દ્વારા પ્રધાન પુરુષ શક્ય બને, પ્રધાન પુરુષ દ્વારા 24 તત્વો અને વૈરાટ એવા અનેક વૈરાટો થાય છે. અને તે પુરુષ તો નિરન છે. કોણ પુરુષ? પુરુષોત્તમ નારાયણે જેને પ્રેર્યો, જેના દ્વારા ઘણા બધા પ્રધાન પુરુષ ઉત્પન્ન થયે એ પુરુષ. વચનામૃત ગહન છે થોડુંક નહીં. પુરુષોત્તમ નારાયણ જેને પ્રેરણા કરી, એવો જે પુરુષ કે જેના દ્વારા ઘણા બધા પ્રધાન પુરુષ ઉત્પન્ન થયા, જે દ્વારા વિરાટની ઉત્પત્તિ શક્ય થઈ, એવો જે પુરુષ એ કેવો છે? તો કે એ પુરુષ નિરન છે, મુક્ત છે, બ્રહ્મ છે ને માયાના કારણ છે. કારણ કે માયાનો પતિ છે, તે માયા વિશે લોમપણે વર્તે છે તો પણ એને માયાનો બાધ થતો નથી. લોમપણે વર્તવું એટલે એની સાથે જોડાવું, નત્ર માયાની સાથે જોડાણા પછી કોઈને હરખું રહેતું નથી. પણ આ પુરુષ એક બાજુ માયાની સાથે જોડાણ છે પણ બીજી બાજુ એને પુરુષોત્તમનો સંબંધ છે. એને કારણે જેમ વિરાટને માયાની અંદર લુપ્ત થતો, લય થતો એ મહાપુરુષે બચાવ્યો, એવી રીતે એ મહાપુરુષને, એ બ્રહ્મ પુરુષને પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે. સંબંધ હોવાને કારણે માયાને ખેંચી શકતી નથી, માયાની સાથે લોમપણે વર્તે છે, એની સાથે જોડાણ થાય છે તો પણ એને માયાનો બાધ થતો નથી. એને માયા વિશે એને ભોગની ઈચ્છા નથી. માયા વિશે એ ભોગ બુદ્ધિથી જોડાયો નથી. એ તો પોતે બ્રહ્મ સુખે સુખિયા છે ને પૂર્ણ કામ છે, એને પરમાત્માનું સુખ છે. પણ અવ્યક્ત રાગે સ્વામી વાતમ લખ્યું. સ્વામી કે પ્રશ્ન સ્વામી કર્યો કે મહાપુરુષ એ માયાની સાથે જોડાણો તે પોતાની ઈચ્છા કરીને જોડાણો, ભગવાનને પ્રેરણા કરીને ઈચ્છા હતી એટલે જોડાણો, કે કેવળ ભગવાનને જોડ્યો માટે જોડાણો? પછી સ્વામી કે પાછળની બે વાત ખોટી, એક જ વાત સાચી. કઈ? સ્વયં પોતાની ઈચ્છાથી જોડાણો છે. કેવી રીતે? તો કે એના મનમાં ઉત્સર્ગ કરવાનો સંકલ્પ ઉઠ્યો, અવ્યક્ત સંકલ્પ ઉઠ્યો. અને મહારાજનું સાનિધ્ય એવું છે, સંકલ્પ વાળો ત્યાં ટકી શકતો નથી. એટલે મહારાજ ના જ પાડતા પણ રહી જ ન હગે. જે મોટી સભા બેઠી હોય, આપણે અહીંયા તો 1.5 કલાકે શ્રીપતમ કરવાનું હોય પણ ઇન્ડિયામાં 3 કલાક કથા ચાલે. કથા ગમે તેવી રસવાળી ચાલતી હોય પણ કોઈની સિગારેટનું વ્યસન હોય તો 2 કલાક થાય, તલપ જાગે, તલપ જાગ્યા પછી કોઈ ઘૂસતો મારીને બહાર કાઢે એને, અહીં ઊભો થા સિગારેટ પીએ એમ કહે કોઈ, કે સ્વયં જાતે જ ઊભો થઈને જતો રહે, જાતે જ ઊભો થાય જગ્યા નહીં તો ગમે એમ ઠોહા મારતો મારતો મોડો બહાર નીકળેલો, ઠોહા મારીને જગ્યા કરીને બહાર જાય અને પીએ ત્યારે એને શાંતિ થાય. કારણ કે એને એક સંકલ્પ ઉઠ્યો. આ આ લોકની દિવ્ય સભાની અંદર સંકલ્પ ઉઠે તો વ્યક્તિ ઊભો થઈ જાય તો અક્ષરધામની અંદર એને યત કિંચિત સંકલ્પ ઉઠ્યો. પછી એણે પુરુષોત્તમ નારાયણના આગળ હાથ જોડ્યા, મહારાજ હું જોડાવ. પણ સ્વામી કે ભગવાન કોઈ દી કોઈને માયામાં જોડતા નથી. ભગવાને કીધું તમારી ઈચ્છા એમ કરો. અને ભક્તજનો કોઈ પણ બાબત આપણે કોઈ પણ મહાપુરુષને પૂછીએ કે હું આમ કરું, અને જો હકીકત સારું હોય ને તો સામેથી કે તમે તાર કરો, વાંધો નહીં, મહારાજ ભળશે. અને અયોગ્ય હોય અને પૂછનારે હકીકત ઈ કહે એમ જ કરવું છે એવો નિર્ણય કરીને પૂછ્યું હોય તો ભગવાનના એવા એકાંતિક સંત કે ભક્ત પામી જાય. કે આને હું કહું એમ જ કરવું છે તો કહી દે, નહીં કરતા. ત્રણ પ્રકારના જીવ સમજ્યા, કઈ ત્રણ પ્રકારના જીવ હોય? એક તો એવો સંકલ્પ કરી ગયા હોય કે આપણને જેમ કહે એમ જ કરવું છે, અને બીજો સંકલ્પ એવો કર્યો હોય કે મળતું આવશે તો કરશું, નહીતર નહીં કરીએ. અને ત્રીજો કેવો હોય, ખાલી પૂછવા ખાતર જ પૂછ્યો, નક્કી કર્યું આપણે તો આમ જ કરવું છે. ઘણી ફેરી પૂછે ખરા, પણ ઠેરાવ પોતાનો હોય. મુંબઈ હતા ને, એક જણે છોકરા નામ પાડવા આવ્યો, મને કહે સ્વામી આનું નામ પાડી દો ને. મેં કહ્યું મને રાશિ જો તો આવડતી નહીં જ ભાઈ. મને કે હું જોવડાઈને આવ્યો છે. સભ કયું કઈ કીધું? તો મેં કીધું તો સ હોય તો સરજુદાસ નામ સારું લાગશે, મારાનું નામ છે સરસ કાયમ યાદ રહે ને. તો મને ગઈ કે સ્વામી પણ અમે આખા ઘરે નક્કી કર્યું છે કે આનું નામ સાગર રાખવું છે. મનમાં કીધું મૂર્ખના સરદાર, આખા ઘરે નક્કી કર્યું છે, તું મને હું કામ તોડાયો છો તો પછી. પણ મનમાં કેવું હોય કે આપણે સ્વામીને પૂછીને, સ્વામી જો સાગર કહી દે સમજાય તો સાગર ભેગું સાગર ભળી જાય, અને કહેવાય શું સ્વામી કીધું ને કર્યું એમ. એવા ઘણાય હોય ઓળખીએ. આ લોકમાં વેપારી હોય ને, વેપારી લોકો એ બહુ હોશિયાર હોય. ગ્રાહક ખરીદવા આવ્યો છે, ખાલી પૂછવા આવ્યો છે કે બીજી હરખું નથી આવ્યું એટલે આવ્યો છે, ઓલો વેપારી બરાબર પારખી જાય. એમ સાધુ છે ને એ બરાબર પારખી જાય, આ સાચો મુમુક્ષુ છે, ઉપર દેખાડવા આવ્યો છે, સાચા ભાવથી આવ્યો ખોટા ભાવથી આવ્યો છે, સાધુ બરાબર પારખે. ઘણા પૂછે કે સ્વામી એમાં રજા સલાહ ધર્મ પાળવું હોય તો પછી કેમ કરવું, હકીકત પૂછવે બિચારે. અને આપણે એમ કે આમ આમ કરો તો એમ પણ કરવા માંડે કે મહારાજ કીધું કે ત્રણ દિવસ સુધી કોઈ વસ્તુ કાર્ય કરવું નહીં, ચોથે દિવસે નાહી ધોઈને બીજું કાર્ય કરવું, ઠાકોરજીને થાળ ન કરો, અને પાંચમે દિવસે થાળ કરવું, એટલે કરવા માંડે. પણ અમુક કેવા હોય ખબર, એક સાધુ પૂછ્યું એક સ્વામી પછી અમારા આમ તકલીફ હોય ને રજા સલાહ ધર્મ ન પાડીએ તો ચાલે? સાધુ કે એ તો ન ચાલે, પાળવો તો પડે. એટલે એ સ્વામી નુકે પડતા, પછી અહીં તો મંડળ આવતા જ હોય બીજા સ્વામીને પકડે કે સ્વામી આ રજા સલાહ ધર્મમાં બહુ તકલીફ પડે છે અમારે, અને આમ તેમ થાય છે, ન પાડી ચાલે? એ જો આના કાંઈ કરે ત્યાં નહીં મૂકે પડતા, પછી ત્રીજું આવે અને એમ એકાદ તો મળી જ જાય. આ જગતમાં કહેવાય ભૂતને પીપળો મળી જ રહે, કોક મળી રહે કે હા ભાઈ અમે તમારા દેશ કાળા એવો છે, આમ છે તેમ છે, સર્વિસ કરી રહી, એટલે ન પાડો તો હાલે, પણ એ બદલે તમારે પચી દસ વીસ પચી માળા ફેરવી નાખ્યું એમ. અને પછી માળા કરે શરૂ, અને પછી શું કહેવાય કોક કે એલા ભલામણ તો રજા સલાહ ધર્મ હાલી હું મેળવ્યો છું, મેં સ્વામીને પૂછીને કર્યું છે. ખબર છે તને, સ્વામીને પૂછ્યું તું ને, સ્વામી મને કીધું આમ કર એટલે કર્યું છે. ચાર ને પૂછ્યું સમજ્યા, એમ ત્રણનું ન માન્ય કર્યું, એકનું કર્યું. પોતાને મળતો આવે ને આ તરત જીવ આ પાડેલો, પોતાને બંધ બેસતો આવે ને આ પાડે, અને વાંક પાછો ઉલાન કાઢે. હાવ મનનું મૂકી દે એવા વિરલા તો કોઈક જ હોય. હરિનારાયણદાસ સ્વામી મૂળ દેશના બહુ સમર્થ સંત, મૂળ દેશમાં સ્વામી ફરવા ગયેલા, એમાં એક પટેલ આવ્યા સ્વામીને કે સ્વામી આ મારું નજીકનું ખેતર છે એમાં શું આવું? સ્વામી માળા ફેરવતા, માળા ફેરવતા ફેરવતા આંખ ખોલીને સ્વામી કે જુવાર વાવજે જાકે, અને ખેતર બહુ સારું, કપાસ ને મગફળી ભૂતડા એ થાય એવું ખેતર. ઓલાને મને શું થયું ખબર, સ્વામી થોડી કોઈ દાડે ખેતી કરી છે તેને ખબર હોય કે આ ખેતરમાં શું ઉભાય, સ્વામી કે એને માળા ફેરવે ને ખબર પડે, એની ખેતી નું ખબર પડે, આવા સરસ ખેતરમાં કઈ જુવાર વોવાય, એમ કરી એને કપાસ વાવ્યો. પણ આજુબાજુ બધા કુસંગીના ખેતર, એને ખબર પડી કે ઓલા ભગવાન સ્વામિનારાયણના સંત હરિનારાયણ દાસ સ્વામી આવ્યા છે ને, એને કીધું કે તમે જુવાર વાવજો, તો આપણે પણ જુવાર વાવીએ છે, એ બધા જુવાર વાવીએ. અમારે સત્સંગી કોણ ને કુસંગી કોણ કોજી, તિલક ચાંદલા વાળાએ કપાસ વાવ્યો, અને વગર તિલક ચાંદલા વાળાએ બધા જુવાર વાવી. અને પછી બન્યું એવું, જેવા તેવા બે વરસાદ થયા તો જુવાર તો થઈ જાય, જુવાર થઈ ગઈ, તો બે વરસાદમાં કે કપાસ થાય નહીં, કપાસ તો ન થયો, હાઠિયું ન થઈ, સમજાય? જીવની આવી દિશા છે, પૂછે ખરો, પણ ઉપરથી હૃદયગત જે અભિપ્રાય પૂછે, હૃદયગત અભિપ્રાય, તો એનું પરિણામ ઓરિજિનલ પ્રાપ્ત થાય. પણ હૃદયગત અભિપ્રાય પૂછવાનો હોય નહીં, બે ચારને પૂછે એમાં ક્યાંય ખરખું આવી જાય તો પછી એને સ્વીકારી લે છે. અહીંયા મહારાજ એ વાત બતાવી રહ્યા છે કે પુરુષ દ્વારા બીજા પણ ઘણા કેવા વૈરાજ પુરુષનું બ્રહ્માંડ થાય છે, અને તે પુરુષ તો નિરંજ છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે, તે માયાને વિશે લોમપણે વર્તે છે. આપણે મહાપુરુષની વાત કરતા હતા ને, કે પછી પરમાત્માને જ્યારે મહાપુરુષ પૂછે છે કે હું કેમ કરું, ભગવાન કે તને ઠીક પડે એમ કર, તેને તો ઈ જ ઠીક પડે એમ હતું, આ તો ખાલી પૂછવા ખાતર પૂછ્યું હતું, પછી તરત જ માયાની સાથી જોડાઈ ગયો. પણ એને પુરુષોત્તમના સુખને માણ્યું છે, માયાની સાથે જોડાણા પછી પણ ઉલ્લાસ સુખનો અનુભવ એને ગયો નથી, માટે એને માયા પરાવવ કરી શકતી નથી. અને અનુભવ હોય હરિભક્ત નો હતે, હરિભક્તો કે સ્વામી પહેલાં બહુ સારો હરિભક્ત હતો, પણ પછી આમ તેમ સંગ થયો, એમાં બદલી ગયું બધું અને જીવન બહુ જ આમ તેમ થઈ ગયું, તો આપણે કહીએ તો પછી કેમ પાછા હરિભગત હારા થઈ ગયા. પણ સ્વામી મને ઓલું બધું બહુ યાદ આવતું હતું, મંદિરે જતો હતો, કથા વાર્તા સાંભળતો હતો, એ મને બહુ યાદ આવતું હતું. કે પછી ફલાણા સ્વામી મળ્યા એને કીધું એટલે તરત પાછો વળી ગયો, હું કામ વળી ગયો, એણે પહેલાં કંઈક એવો અનુભવ કર્યો હતો. માટે એ મહાપુરુષ અનુલંબપણે વર્તે છે માયાની સાથે, પણ એને પુરુષોત્તમના સુખનો અનુભવ કરેલો છે, માટે એને માયા બંધન કરી શકતી નથી. એ તો પોતે બ્રહ્મ સુખે સુખ્યા છે ને પૂર્ણકામ છે, અને જે વૈરાજ પુરુષ ઈશ્વર છે તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિશે માયાનો ત્યાગ કરે છે, અને જે જીવ છે તે તો માયાના ભોગને ભોગવીને દુખ્યો થકો માયામાં જ લીન થાય છે. વૈરાટ પુરુષ માયાનો ત્યાગ કરી મુક્ત નથી જતો, સમજો બરાબર. વૈરાટ પુરુષ માયાને ભોગવી, જો મહાપુરુષને બાદ નથી થતો, પણ વૈરાટ પુરુષ માયાને ભોગવી અને મુક્ત નથી થઈ જતો, માયાને લીન નથી કરી શકતી, પણ એને એનો બાપ સંભાળી લે છે એટલે એની ભેગો જેને રહે છે, પણ મુક્ત તો થતો નથી. વળી પાછો ઉત્સર્ગ થાય ત્યારે માયાની સાથે જોડાઈ જાય છે, એના કાર્યની અંદર ઓતપ્રોત બની જાય છે, અને જીવ જે છે ઈ માયાની અંદર લીન થઈ જાય. હુકામ એનો બાપે લીન થયો એટલે ઈ થાય જ ને. અને આમ એવું કીધું કે જીવ જે છે એ પોતે પણ માયાને પરવશ છે અને એનો બાપ પણ માયાને પરવશ છે, એટલે માયાને લીન કરી દે છે. માયામાં લીન તો ન થાય, બાપ જો પુરુષોત્તમ ધાર્યા હોય તો બચાવી લીલો, સમજાય. આ દેહની અંદર મને જે પ્રાપ્તિ થઈ, જે માત પિતા મળે, એ તો કથન માત્ર મારા પિતા છે કે માતા છે, પ્રથમના 44 મહારાજજી, એ તો કથન માત્ર છે, પરંતુ સાચા બાપ તો આ મારા પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન સ્વામિનારાયણ છે, એમ મનાઈ ગયું તો માયાની તાકાત નથી એ ભક્તને લીન કરી શકે. પછી આગળ એક છેલ્લો પ્રશ્ન છે, ત્યારે શુકમુનિ પૂછ્યું છે, પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને એક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લયના કરતા છે, માટે પુરુષ રૂપે કરીને બૌદ્ધા શાસ્ત્રમાં પુરુષોત્તમની ગયા છે, ત્યારે પુરુષમાં અને વાસુદેવમાં કેટલો ભેદ છે? બૌદ્ધા પુરુષને શાસ્ત્રમાં પુરુષોત્તમ કીધા છે. મેં સ્વામીને પૂછ્યું હતું, મેં કીધું સ્વામી આમાં એમ કીધું બૌદ્ધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા, એ કયું શાસ્ત્ર? મને કે મારા કરતા તમે જાજા વાંચ્યા. સ્વામી એ ભાષા એવી હતી, તમે મારા કરતા તો જાજા વાંચ્યા, મને શું કામ પૂછો છો કે તમે ગીતા નથી વાંચ્યું, ભાગવત નથી વાંચ્યું, એ બધાય આ પુરુષને જ પુરુષોત્તમ કહે છે કે? આમ સ્વામી કહેતા, મહાસમર્થ સંત હતા, આ બધાય શાસ્ત્રો પુરુષને જ પુરુષોત્તમ કહે છે, આ બધાય શાસ્ત્રો ત્યાં સુધી પહોંચ્યા છે અને પુરુષને જ પુરુષોત્તમ કરીને પુકારે છે, હું પુરુષોત્તમ છું, હું પુરુષોત્તમ છું. સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે કપિલ નારાયણ બહુ કૂદકા માર્યા, મધ ભયાત વાતી વાતો જેમ સૂર્ય સ્તપતી મધ ભયાત, મારા ભયથી આમ થાય, મારા ભયથી તેમ થાય, બહુ બોલ્યા, પણ કલ્યાણ તો માનવું કર્યું કે બોલ્યા. એ વખતે બોલનાર માહી બીજા, એ વખતે પુરુષોત્તમ નારાયણનો આવેશ હતો માટે બોલાઈ ગયું, પણ બોલનાર બીજા. એમ અહીંયા જે મહદ અંશે શાસ્ત્રની અંદર પુરુષોત્તમ કીધા, એ પ્રધાનને પુરુષને જ કીધા છે. પ્રશ્ન એવો છે કે પુરુષ રૂપે અનેક બ્રહ્માની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરતા છે, માટે પુરુષ રૂપે કરીને બૌદ્ધા શાસ્ત્ર પુરુષોત્તમ ગયા છે, ત્યારે પુરુષમાં ને વાસુદેવ એટલે પુરુષોત્તમ નારાયણ એ બંનેમાં કેટલો ભેદ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ આ જીવને વિશે ને વૈરાજ પુરુષની વિશે ભેદ છે, આ જીવ માયાને આધીન છે, પડખે કાંઈ જોઈ શકતો નથી એવો પરવશ છે, એમાંના અને વિરાટ આદિ ઈશ્વરમાં જેટલો ફેર છે, સર્વજ્ઞતા છે, ઘણો બધો ફેર છે. એવો જેમ જીવ અને ઈશ્વરમાં ફેર છે, ઈશ્વર અને પુરુષમાં ફેર છે, કારણ કે વિરાટ ઈશ્વર એટલે વિરાટ, વિરાટ આદિ માયાને આધીન છે, પુરુષ છે તે માયાથી પર છે, જીવમાં અને વિરાટમાં એટલે ઈશ્વરમાં એટલો ભેદ છે, જીવ બિચારો સંપૂર્ણ પરવશ છે, ઈશ્વર વિરાટ આદિક સર્વજ્ઞ છે, પણ યદ્યપિ વિરાટ માયાને આધીન છે, પુરુષ છે વિરાટ, પુરુષ છે માયાથી પર છે, અને પુરુષોત્તમ એમાં કેટલો ભેદ છે, તો કે આ બધાનો જેટલો ગેપ છે એટલો ગેપ પુરુષ અને પુરુષોત્તમમાં છે. જે પુરુષોત્તમ સર્વ કોઈના નિયંતા છે, આ બધા એકબીજાથી કદાચ સ્વતંત્ર હોય પરંતુ કોઈને કોઈને આગળ પરતંત્ર છે, પણ એક પુરુષોત્તમ નારાયણ એવા છે કે જે કોઈની આગળ પરતંત્ર નથી, બધાને આગળ સ્વતંત્ર છે, જેની પાસેથી આપેલો ઐશ્વર્ય પ્રતાપ બધી જ જગ્યાએ જાય છે, અને જ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. જોકે હા પડવી બહુ કઠણ છે, પણ જે તે પ્રકારે કરીને આ કોળીઓ જો ગળા હેઠે ઉતરી જાય તો પછી અન્ય રોગ રહે એમ નથી. આ કોળીઓ આજકાલની તે દાડાનો ગળેલો હલવાણો છે. મહારાજ હયાત હતા ને ત્યારે કેટલાકને હલવાઈ ગયો હતો, એક શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો, તમે બ્રહ્મ પરબ્રહ્મ સંહિતા વાંચજો, મહંત સ્વામીની સ્મૃતિની અંદર પણ ઉલ્લેખ છે, સ્વામીએ ચોથા પ્રકરણની અંદર પણ ઉલ્લેખ કર્યો કે એકવાર મહારાજ વડતાલમાં બહુ મોટી સભા ભરીને બેઠા હોય અને મહારાજ બધાને બોલાવીને કીધું કે અમારે સત્સંગ જીવન લખવું છે, અમને કેવા વર્ણવશું? ત્યારે કેટલાક સંતો એમ કીધું, મહારાજ આપ જેવા છો વર્ણન થાય તો પાછળથી સમાસ બહુ થાય. કેટલાક સંતો એવું કીધું, મહારાજ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે વર્ણન થાય ને તો બીજાને વાંધો આવે નહીં, એમ બધાએ પોતાના મંતા આપ્યા. મહારાજ કે સારું હવે અમે અમારી રીતે વર્ણન કરશું, એમ કહીને સભાને મહારાજે શ્રીપતિમ કર્યું. પણ અમે અમારી રીતે વર્ણન કરશું ને એ શબ્દ નિત્યાનંદ સ્વામીને ખટક્યો કે મહારાજ આમ કીધું કેવું વર્ણન કરશે. પછી નિત્યાનંદ સ્વામી તો ગયા મહારાજની પાસે, મહારાજ પાસે જઈને મહારાજને કહે અમે અમારી રીતે વર્ણન કરશું એમ કીધું તે તમે કેવું વર્ણન કરવા માગો છો? મહારાજ કે અમે તો રામકૃષ્ણ આદિ જે અવતારો છે એવું અમારું સત્સંગ જીવનમાં વર્ણન કરવા માગીએ છીએ. મહારાજને કે પણ મહારાજ એ તો કેમ શક્ય બનશે, અને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિ મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો એમાં કેમ હા પાડશે? મહારાજ કે સ્વામી એ હા પાડશે કે નહીં પાડે એ કાંઈ તમારું જોવાનું નથી, કે તમે હું કામ ઉપાધિ કરો છો, અમે તો એવું જ વર્ણન કરું છું, માટે તમે તમારા આસને જાઓ, મહારાજની આજ્ઞા થઈ તમે તમારા આસને જાઓ. એટલે નિત્યાનંદ સ્વામી જવા તૂપડ્યા, પણ જતા જતા મહારાજને કે મહારાજ એટલું યાદ રાખજો, ગમે એમ થશે આ નિત્યાનંદના શરીરમાં એક લોહીનું બૂંદ હશે ત્યાં સુધી શ્રીમદ સત્સંગ જીવન શાસ્ત્રમાં હું તમને બીજા અવતાર જેવું વર્ણન નહીં કરવા દઉં મહારાજ. આટલું કહીને સ્વામી જતા રહ્યા. મહારાજને ધમકી આપી, બોલો કે હું જ્યાં સુધી જીવો તો હોઈશ અને આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તમારું વર્ણન બીજા અવતાર જેવું નહીં કરવા દો. પછી ગયા મહારાજ, પછી ભગુજી પાસે ગોપાળાનંદ સ્વામીને અને ગુણાતીતાન સ્વામીને બોલાવ્યા, બે સંત આવ્યા. મહારાજ કે નિત્યાનંદ સ્વામી અમારી સામે પડ્યા છે, કે અમારો વિરોધ કરે છે અને એમ કહે છે મેં સત્સંગમાં બીજા અવતાર જેવું તમારું વર્ણન નહીં કરવા દે, સ્વામી તમે શું કહો છો? ત્યારે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ વાત સાચી છે ને, તમે જેવા છો એવું વર્ણન થાય તો પાછળથી હજારો લોકોને સમાસ થાય. અને ગુણાતીતાનંદ સ્વામી પણ કીધું, મહારાજ ચક્રવર્તી રાજાને ખંડિયાની ઉપમા કેમ અપાય? મહારાજ એ બરાબર કહે છે. મહારાજ કે સ્વામી સાંભળો, એ બરાબર કહે છે, ખોટું કહે છે, એટલે મેં તમને બોલાવ્યું નથી, એ મારી વિરુદ્ધમાં પડ્યા છે, તો તમે કોના પક્ષમાં છો એ બતાવો, અમારા પક્ષમાં છો કે નિત્યાનંદ સ્વામીના પક્ષમાં છો, એટલું જાણવું છે મારે. ત્યારે બંને સંતો કીધું, મહારાજ તમે હાટું મૂંડાયું એટલે તમારા પક્ષમાં જ હોય ને, પણ વાત તો નિત્યાનંદ સ્વામીની સાચી છે. મહારાજ કે બસ અમારા પક્ષમાં છો ને વાત ગમીને સાચી હોય તો જાઓ હવે, એને કાઢી મૂક્યા. પછી મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બોલાયા, બે સંત આવ્યા. મહારાજ કે નિત્યાનંદ સ્વામી અમારે સામે પડ્યા છે, તમે શું કહો છો બે સંતો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ મારે બીજું કાંઈ સાંભળવું નથી, એટલું જ કહું છું, તમે કોના પક્ષમાં છો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમારા પક્ષમાં છીએ. બ્રહ્માનંદ સ્વામી કે તમે? મહારાજને કે મહારાજ દેહ તમારા પક્ષમાં છે, જીવ છે ને નિત્યાનંદ સ્વામીના પક્ષમાં છે. કે મહારાજ કે અમારે છે ને દેહનું જ કામ છે, દેહ તમારા પક્ષમાં છે ને મહારાજને કે તમારા પક્ષમાં રહેવું જ પડે ને, તમને હાટું ઘર છોડ્યું છે એટલે, બાકી જીવ તો નિત્યાનંદ સ્વામીના પક્ષમાં, મારે કેવું તો જાઓ એને કાઢી મૂક્યા. અને બીજે દિવસે મહારાજ વિશાળ મોટી સભા બોલાવી અને સભાની અંદર વાત કરી, અડધા અડધા વિભાગ થયા, અડધા મહારાજના પક્ષમાં બેઠા, અડધા નિત્યાનંદ સ્વામીના પક્ષમાં બેઠા. અને પછી મહારાજ એવી કસોટી કરી, મહારાજ કે અમે તમને સત્ય કહીએ છીએ, અમે બીજા અવતાર જેવા જ છીએ, અમે બીજા અવતાર કરતા મોટા છીએ જ નહીં. બહુ જયારે મારા લાગ લગાડ લીધા ત્યારે થોડું ગુણ ઢીલું પહોંચું હતું ને, ઉભા થઈ થઈને મારાના પક્ષમાં મળ્યા બે આવા, 10-20% હલી ગયા. મહારાજ કે નિત્યાનંદ સ્વામી સમજો તમે આટલા લોકો મારા પક્ષમાં બેઠા. મારે નહીં કે મહારાજ મારે કાંઈ સાંભળવું નથી. સભા થઈ પૂરી, વળી ત્રીજે દિવસે સભા થઈ અને ત્રીજે દિવસે મહારાજ બહુ કડક થયા. મહારાજ કે આ જ મારા વચનની અંદર જે ન વર્તે, અમે કહીએ છીએ અમે બીજા અવતાર જેવા છીએ, અવતારી છીએ જ નહીં, અને અમને જે અવતાર જેવા કહેશે એ જ અમારા છે, અમને જે અવતારી કે મારો છે જ નહીં, વિમુખ છે, ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે. મહારાજ આવું બોલ્યા. માટે મહારાજ કે હવે જેટલા મારા પક્ષમાં રહેવા માંગતા એટલા બેસો અને બાકીના જતા રહો. એટલે ઉભા થઈ થઈને બોલ્યા, અમે બધા આમાં મળ્યા બેહવા. અને છેવટે એક નિત્યાનંદ સ્વામી વધ્યા. મહારાજ કે સ્વામી હવે તો હા પાડો, આ ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી એના બધા કરતા તમે મોટા છો, એને બધા કરતા તમારી સમજણ શ્રેષ્ઠ છે. નિત્યાનંદ સ્વામી કે મહારાજ કોની સમજણ શ્રેષ્ઠ છે એવું ક્યાં હું કહું છું, અને હું મોટો છું એવું ક્યાં કહું છું, પણ મહારાજ મેં તમારા ઐશ્વર્ય પ્રતાપને જોયા છે, અનુભવ્યા છે, માટે મારાથી તો આ નહીં પડે. ભક્તજનો અહીં એક વાતનો તમને ખ્યાલ આપો, આ આખું મહારાજે અક્ષરધામમાંથી બધું નાટક તૈયાર કરીને આવ્યા હતા. મિત્ર વળી આપણને સંકલ્પ થાય છે ગોપાળન સ્વામી ફગી ગયા, થાય ને આ જીવ છે સમજ્યા, આ ગમીને ઘૂસતા મારે પાસે બેઠો બેઠો. બ્રહ્માનંદ સ્વામી ફગી ગયા, મહારાજ ત્યાંથી નીકળી ગઈને આવેલો છે. તમે આમ મારે જયારે સભા થાય ને વડતાલમાં ત્યારે તમારે આમ બેસી જાઓ ને એમ સમજ્યા, સમજો ને. ભોવાયા રમે ત્યારે કેવું રમે ખબર, આમ આમ તલવારી કરે, નીકળી ગયું આમ કે આમ તલક ને ત્યારે પડી જવાનું એમ, તો કે વાંધો ને પડી જાય એમ. એમ મહારાજ નક્કી કરીને આવી જયારે સભા થાય ત્યારે તમારે પણ ફગી જવાનું કે પાછળથી મુમુક્ષને ખ્યાલ આવે ભગવાન કેમ ઓળખાય. બધા ફરી ગયા. એમને એમ સભા આગળ વધી. નિત્યાનંદ સ્વામી કોઈ રીતે હા ન પાડે. પછી મહારાજે દીનાનાથ ભટ્ટને આજ્ઞા કરી દીધી કે તમે સત્સંગ જીવન લખવાની શરૂઆત કરી દો અને એમાં બીજા અવતાર જેવું અમારું વર્ણન કરો. અને દીનાનાથ ભટ્ટે શરૂ કરી દીધું. અને દીનાનાથ ભટ્ટે શરૂ કર્યું, 2-3 અધ્યાય લખ્યા અને આ ખબર નિત્યાનંદ સ્વામીને પડી અને સ્વામી ભટ્ટને ઉતાર પગ્યા અને પાના લખતા ન્યાયથી આંચકી લઈને સ્વામી ફાડી નાખ્યા. ભટ્ટડા તારે કઈ ધંધો છે બીજો? શરમ નથી આવતી આવા સ્વરૂપ મારાનું વર્ણન કરતા, બીજા અવતાર જેવું લખતા? દીનાનાથ ભટકે પણ મને મહારાજે આજ્ઞા કરી, હું શું કરો અને તે મારા પાના ફાડી નાખશો તો મહારાજને ફરિયાદ કરીશ? સ્વામી કે તારે જેને ફરિયાદ કરીને કરી જા, છૂટો છો તું. પણ હવે પછી જો તું મહારાજનું વર્ણન બીજા અવતાર જેવું કરીશ ને તો અહીં રહેવું કઠણ પડશે, કાઢી મૂકીશ અહીંથી. ભટ્ટ તો બીજા ધ્રુજવા મળ્યા. સ્વામી ગયા પોતાનું ઉતારે, ભટ્ટ મહારાજ પાસે ગયા, કરી ગરીને કે મહારાજ મારે નથી લખવું કે નિત્યાનંદ સ્વામી ભૂકા કાઢે છે મારા. મહારાજ શુકાનંદ સ્વામીને બોલાવ્યા. શુકાનંદ સ્વામીને કહે તમે નિત્યાનંદ સ્વામીને સમજાવો મારી સામે પડ્યા જાઓ કે. શુકાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી પાસે આવ્યા અને નિત્યાનંદ સ્વામીને કહે કે સ્વામી તેમ હુકામ મહારાજનો વિરોધ કરો છો, શું કામ તેમ મારાની સામે પડ્યા છો? ત્યારે નિત્યાનંદ સ્વામીની આંખોમાં આંસુવાળા આવી ગયા. નિત્યાનંદ સ્વામી કહે છે સ્વામી હું મહારાજનો વિરોધ નથી કરતો, મહારાજ તો મારો પ્રાણ આધાર છે, સ્વામી હું તો મારા પ્રાણની રક્ષા કરું છું, સ્વામી વિરોધ નથી કરતો. અને સ્વામી તમે પણ જાણો છો કે મહારાજ કેટલા મોટા છે, એને ઐશ્વર્ય પ્રતાપ તમે પણ જોયા છે સ્વામી, તો મહારાજનું વર્ણન બીજા અવતાર જેવું કેમ કરાય? અને સ્વામી તમે ને મેં માણ્યા છે મહારાજને, મહારાજ સર્વોપરીપણાન જોયું છે, પણ આ જ આવો ગ્રંથ લખાયો છે તો પાછળથી બિચારાને કેમ ખબર પડશે મહારાજ કેવા હતા? સ્વામી, જે અર્થે મહારાજા બ્રહ્માંડમાં આવ્યા છે, કાર્ય આખું ફેલ જશે સ્વામી. હું તો મારા પ્રાણની રક્ષા કરું છું સ્વામી, હું વિરોધ નથી કરતો. શુકાનંદ સ્વામી બોલ્યા કે તમે આટલા બધા મોટા કયો છો, એવું કે તમે શીખી લાવ્યો ગયા. નિત્યાનંદ સ્વામી કે સ્વામી તમે કેમ ભૂલો છો, યાદ છે તમે પેલો પત્ર લખતા હતા, મારે નૂપમાં જળ ભરત સુખદેવજી જેવી આપી, મારે હાથમાં લઈને ફાડી નાખ્યો અને ફેંકી દીધો, ફરી વાર લખ્યો બીજા અવતારી રૂપમાં આપી, મારે ફરી વાર ફાડીને ફેંકી દીધો, અને કીધું નિત્ય અમારી સાથે રહો છો અને ઉપમા આવી લખો છો, અને પછી તમે જ્યારે સર્વોપરીપણે ઉપમા લખી, વચ્ચે દીવો હલવાઈ ગયો, મહારાજ પોતાના જમણા પગના અંગૂઠામાં તેજ કાઢી અને તમારી પાસે પત્ર લખાવ્યો, સ્વામી ભૂલી ગયા? શુકાર છે હાથ જોડે, આ સ્વામી વાત સાચી છે તમારી. કે સ્વામી કે હું તમતાર વચ્ચે નહીં પડું, તમને જેમ ઠીક પડે એમ કરો. એમ કરતા શુકાનંદ સ્વામી ગયા મહારાજ પાસે. મહારાજ કે કાં શુકાનંદ સ્વામી શું કર્યું? તો કે મહારાજ આ લફરા મને નાખતા નહીં, અને નિત્યાનંદ સ્વામી જે લખે છે ખોટું લખતા નથી, સાચું જ કહે છે. કે એમ કરતા કરતા 7 દિવસ સુધી લગાતાર લડાઈ ચાલી, પણ નિત્યાનંદ સ્વામી મચક ન આપે. 7મે દિવસે મહારાજ ખીજાણા, અને 7મે દિવસે મહારાજે નિત્યાનંદ સ્વામીને કીધું, સ્વામી આ છેલ્લી સભા છે, આજ તમે માની જાઓ અને અમારું વર્ણન સત્સંગ જીવનો બીજા અવતાર જેવું કરવા દો, આજ જો તમે નહીં કરવા દો સ્વામી યાદ રાખવાનું પરિણામ સારું નહીં આવે. અને એ વખતે નિત્યાનંદ સ્વામી બોલ્યા, મહારાજ પરિણામ શું આવશે એની સાથે મને કોઈ જ મતલબ નથી, પોસાય તે પરિણામ આવે, પણ બાકી મહારાજ હું જીવતો છું ત્યાં સુધી આપનું વર્ણન સત્સંગ જીવનમાં બીજા અવતાર જેવું નહીં કરવા દો. મહારાજ કે સ્વામીનું પરિણામ સારું નહીં આવે. નિત્યાનંદ સ્વામી કે મહારાજ સાંભળી લો, પરિણામમાં કદાચ હું તમને સર્વોપરી કહું, બધા અવતારના નિધિ કહું, તો એના બદલા મને જમપુરી મળશે ને? અરે જમપુરીમાં પડ્યો પડ્યો મોજમાં કહી સ્વામિનારાયણ સર્વોપરી છે, સ્વામિનારાયણ સર્વોપરી, મહારાજ મને એની ચિંતા નથી. અને હું તમને બીજા અવતાર જેવા કહું, મને અક્ષરધામ મળે ને તો મહારાજ મારો મફતે નિજ્જો તું રાખજો તમે પાસે. કે અને આ જયારે બરાબર તકરાર ચાલી, એકબીજા ઝૂકતા નથી, આખીર મહારાજ બહુ ક્રોધાયમાન બન્યા, મારે આંખ લાલ થઈ. મહારાજ કે આજ નિત્યાનંદ સ્વામી અમારું માનતા નથી, અને આજ એક સાધુ મારી સામે થાય, કાલ બીજા થાય, અને પ્રમદી ત્રીજા થશે, માટે હજી આ ઉગતો રોગ છે તે ડામી દેવો જોઈએ. મહારાજ કહે પાર્ષદો અત્યારે ત્યાં નિત્યાનંદ સ્વામી ઉપાડો નથી, અને ઘોર જંગલમાં મૂક્યા જાઓ, એવા જંગલી પ્રાણીઓ જ્યાં ફાડીને ખાઈ જાય મૂક્યા જાઓ. આખી સભા ધ્રુજવા માંડી કે હવે હદ થાય છે, નથી તો મહારાજ મચક મૂકતા કે નથી તો નિત્યાનંદ સ્વામી ઢૂલું મૂકતા. સુરાખા છે ને એમ થયું, કાં તો ગજબ થાય. ઊભા થઈને મારાની પાસે હાથ જોડ્યા મહારાજને કે મહારાજ બહુ બુદ્ધિશાળી છે, મહારાજ પાર્ષદ બિચારી ક્યાં જંગલ જોયું, એના કરતાં અમારા પસાયતાઓ છે ને બહુ હોશિયાર છે અને ભૌમ્યા છે ને બહુ જંગલ જોયા છે, માટે મહારાજ એને મોકલી ને તો એવા જંગલમાં મૂક્યા છે પછી હાથ જ નહીં આવે. મહારાજ કે હા બરાબર, આવા જ પાર્ષદ હજુરી જોયું મારે આરે, કે અમારા કાર્યમાં સાથ આપે, બોલાવો તમારા પસાયતાઓને. સુરા ખાચર ઉપડ્યા, એના પસાયતાઓની પાસે જઈને કીધું, તમારે અત્યારે મહારાજની પાસેથી નિત્યાનંદ સ્વામીને લઈ અને 2-4 કલાક આમ આમ ફરી અને પછી આ ઓરડામાં પૂરી દેવાના છે અને બહારથી મારી દેવાનું તાળું, અને મહારાજની પાસે આવીને કહેવાનું મહારાજ સ્વામીને જંગલમાં મૂકી આવ્યા છે. પસાયતાઓ કે વાંધો નહીં. મહારાજની પાસે આવ્યા, મહારાજને કે મહારાજ શી આજ્ઞા છે? મહારાજ કે નિત્યાનંદ સ્વામી અમારા વિરુદ્ધમાં પીડ્યા છે, માટે આને ઉપાડો અને ઘોર જંગલમાં મૂક્યો, આનું હાડકી હાથમાં ન આવવું જોઈએ. પસાયતાઓ બોલે, મહારાજ આવતા હશે આ તો એવા ઘોર જંગલમાં મૂકી આવી કે નામ નિશાન ન રે. મહારાજ કે બસ આ ઈદ લાગના છે, ખબર પડે મારી સામે પડનારનું પરિણામ આવે, ઉપાડો. પસાયતા કે થાવ સ્વામી ઉભા. સ્વામી અડફ લઈને થયા ઉભા, આખી સભા કાંપી ગઈ કે ઓહો હવે હદ થાય છે. નિત્યાનંદ સ્વામીને ઘોડા ઉપર બેસાડ્યા, 2-4 ચક્કર મરાવી અને અંધારું થયું ને એટલે ઓરડીમ લાવી ને પાણીને માણી બધું મૂકી દીધું અને અંદર મૂકીને બહારથી મારી દીધું તાળવું અને પાછાય તો પોતાના સ્થાને. બીજે દિવસે સવાર જ્યાં થઈ, બીજે દિવસે સવારનો જ્યાં સમય થયો, વિશાળ મોટી સભા ભરાણી, પણ આખી સભા સુનકાર, ટાચણી પડે ને તો અવાજ, આટલી સભા સુનકાર. આ જોઈ અને મહારાજ બોલ્યા કે સંતો આ સભા કેમ આટલી બધી સુનકાર છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ સભા સુનકાર ન હોય, આ સભાની અંદર સભાનું આભૂષણ નથી. કે મહારાજ કે વળી સભાના આભૂષણ હોતા હશે અને વળી સભાનું કોણ આભૂષણ છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ નિત્યાનંદ સ્વામી આ સભાનું આભૂષણ હતા. કે અને આજ નિત્યાનંદ સ્વામી નથી એટલે સભા શોભતી નથી. મહારાજ કે સ્વામી નિત્યાનંદ સ્વામી સભાનું આભૂષણ હતા? ત્યારે બધા સંતે કીધું, હા મહારાજ, નિત્યાનંદ સ્વામી તો એવો વિદ્વાન આ બ્રહ્માંડમાં કોઈ નથી મહારાજ, એ સભાનું આભૂષણ હતા પણ તમે એને જંગલમાં મૂકી દીધા. મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી તમે અત્યારે કહો છો સભાનું આભૂષણ હતા, પેલા કેમ ન બોલ્યા? મુક્તાનંદ સ્વામી કે પણ મહારાજ તમે બોલવા ક્યાં દેતા હતા? બસ બે જ વાત પકડી, તમારામાં છો કે એનામાં છો, એનામાં છો કે અમારામાં, બોલવાનો મોકો જ ક્યાં આપ્યો હતો? અને આટલું જ આ મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજની આંખોમાંથી આંસુડાની ધારા આવતા હોય. મહારાજ કે ઓહો, તો હવે મેં મુક્તાનંદ નિત્યાનંદ સ્વામીને રહી નહીં શકીએ, જલ્દી જાઓ નિત્યાનંદ સ્વામીને લઈ આવો, જલ્દી જાઓ. સુરા ખાચેને કીધું, દરબાર જલ્દી તમે પસાયતાને બોલાવો. પસાયતાને બોલાવ્યા છે અને મહારાજે પસાયતાને કીધું, પસાયતા આવો, તમે જાઓ નિત્યાનંદ સ્વામી બોલાવી આવો. પસાયતા હાથ જોડ્યા, મહારાજ અમે તો સ્વામી એવા ઘોર જંગલમાં મૂકી આવ્યા છીએ, કદાચ સ્વામી જીવતા નહીં હોય, એને તો જંગલી પ્રાણીઓ ફાડીને ખાઈ ગયા છે. મારાના મોઢામાં શબ્દ નીકળે, એવું ન બોલો, એવું ન બોલો, જાઓ તમે જલ્દી જાઓ, નિત્યાનંદ સ્વામીને લાવો, નિત્યાનંદ સ્વામી જો નહીં આવે તમારો દેહ નહીં ટકે, તમે જાઓ. પસાયતાઓ ગયા છે આમ ચક્કર મારી અને આખી નિત્યાનંદ સ્વામી પેલી ઓરડીમાંથી લાવ્યા. અને નિત્યાનંદ સ્વામી જે આવ્યા, મહારાજ પોતાના સિંહાસનથી નીચે ઉતર્યા, નીચે ઉતરી આગળ વધ્યા. નિત્યાનંદ સ્વામીનું કાંડું પકડી છાતીએ છાપી, મહારાજ ભેટ્યા છે, ગુલાબનો હાર લઈને મહારાજ પહેરાવ્યો અને ઉપરાપર સાત વાર ભેટ્યા અને પોતાની બાજુમાં બેસાડ્યા. અને પછી મહારાજ બોલ્યા, સંતો ભક્તજનો સાંભળો, અમારી નિષ્ઠાની બાબતમાં નિત્યાનંદ સ્વામી ન ઝૂક્યા અને અમે કેવા છીએ વાતને તો નિત્યાનંદ સ્વામી સમજી શક્યા, એવું બીજું કોઈ ન સમજી શક્યું. અને આજથી યાદ રાખજો, જેને અમારા સુધી આવવું હોય, જેમને અમને પામવા હોય, બધા જ આમ સમજો, જેટલા આમ સમજશે સર્વ અવતાર ના અવતાર એમને માનશે, એ જ અમારા ધામ સુધી ને અમારી મૂર્તિ સુધી પહોંચશે, બાકીના બધા વચ્ચે રોકાઈ જાય. માટે નિત્યાનંદ સ્વામી સમજ્યા એ જ યોગ્ય છે. અને આખી સભાએ વાત સ્વીકારી અને પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને જરા કીધું, સ્વામી તમે સત્સંગ જીવનમાં અમારું વર્ણન બીજા અવતાર જેવું કરો. નહીં મહારાજ, મહારાજ કે પણ સાંભળો તો ખરા, તમે બીજા અવતાર જેવું થોડુંક વર્ણન હશે ને તો પરોક્ષવાળાને સાંભળો આવશે, થોડીક એને પ્રતીતિ આવશે, અને પ્રતીતિ આવે નજીક આવે પછી મંદિરમાં તમારા જેવા મહાપુરુષો બિરાજતા હશે, એ બહારનો પરોક્ષનો મુમુક્ષ આવશે, એને પાસે બેસાડી બેસાડી અને ઘોળી ઘોળી અમારું સ્વરૂપ પાય દેશે સ્વામી, અને અનેક મુમુક્ષુ આખી અમારા સ્વરૂપને ઓળખી શકશે. બાકી સત્સંગીઓ મુખ્ય ગ્રંથ છે ને એમાં જેવું છે અમારું જો વર્ણન થશે કોઈ પાનું નહીં ખુલે કે પરોક્ષવાળા માટે સ્વામી વર્ણન કરવા દો. અને આખી મહારાજની ભલામણને નિત્યાનંદ સ્વામી પણ સ્વીકારી છે. ભક્તજનો તમે કલ્પના કરો, આટલો આટલો દાખલો નંદ સતોય કરી અને મહારાજનું સ્વરૂપ આપણને ઓળખાયો ને આજ આપણે એમ કે બધું હરખું છે હરખું છે હરખું છે. મહારાજનો આશય એવો હતો કે આવું રાખીએ તો જેથી કરીને પરોક્ષના લોકો સમજે અમારા સ્વરૂપને, એને બદલે એવું રાખતા આપણે એને સમજી ગયા. લો, એ તો આપણને સમજતા સમજે. માટે ભગવાનના ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જેવા એક સ્વામિનારાયણ છે આ માનજો. અહીંયા પણ મહારાજ બહુ અદભુત વાત કરી રહ્યા છે. મહારાજ કહે કે મહદઅંશે તો વાસુદેવ નારાયણ દ્વારા જ બધા અવતારો થયા છે. અને પ્રશ્ન શુકમુનિ પૂછ્યો, પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે, માટે પુરુષ રૂપે કરીને જે બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમ કયા છે ત્યારે પુરુષમાં અને વાસુદેવમાં કેટલો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમાં જીવને વિશે અને વૈરાજ પુરુષને વિશે ભેદ છે અને વળી જેમ ઈશ્વરને વિશે અને પુરુષને વિશે ભેદ છે તેમ પુરુષ અને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના વિશે એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તે તો સર્વના સ્વામી છે અને એવા અક્ષરાત્મક પુરુષ પરબ્રહ્મ પુરુષ બ્રહ્મરૂપ તો ઘણાક છે. જે મહાપુરુષ છે એ અને એના પર મુક્ત એવા તો અનંત કોટી છે, એનો તો કોઈ પાર જ નથી. એમ તે જે વાસુદેવના ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે એવી રીતે પુરુષોત્તમ પુરુષ ઈશ્વર જીવ અને માયા એ પાંચ ભેદ અનાદિ છે. તેવી રીતે વાર્તા અમે ઘણી એક વાર કરી છે પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ બેસારી નથી એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણનો ઠા રહેતો નથી. મહારાજ કે મેં ઘણીક વાર આવી વાતો કરી, ઘણીક વાર. કઈ વાત ઘણીક વાર કરી છે? અમે પોતે પુરુષોત્તમ છીએ, કારણના પણ કારણ છીએ. અમને ભજનારા મુક્તો તો અનંત કોટી છે, એનો પાર નથી. અમારે જેવા અમે જ છીએ, બીજા જે અવતાર અમારી સામર્થ્ય લઈને થયા છે. આવી વાત તો મહારાજ કે અમે અનેક વાર કરી છે, પણ શાસ્ત્રના શબ્દને સાંભળી અને ઠારે હતો. અન્ય શાસ્ત્રમાં હું પુરુષોત્તમ છું, હું પુરુષોત્તમ છું આવા શબ્દો જ્યારે આવે ત્યારે સમજણનો ઠાર હતો નથી. પણ ત્યારે મહારાજ કેમ સમજો કે મહદઅંશે શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા છે, પણ હકીકત પુરુષોત્તમ તો ન્યારા છે, ન્યારા છે એ સહજાનંદ છે. મહારાજ કે આમ તમે ઠાવ કે ઘેડ નથી બિહારી એટલે ડખો બહુ રહે છે, ને હજી જે ઘેડ નહીં બિહારે ડખો ચાલુ જ રહે. પુરુષોત્તમ તો એક ભગવાન સ્વામિનારાયણ છે, અન્યથા કોઈ નથી. આ ઘેડ જ્યારે બેસે ત્યારે પેસુટી જે ખહી ગયું જે દુખાવો રહેતો બધો સમી જાહે. મહારાજે એમ કે શબ્દ સાંભળીને સમજણમાં ઠાર રહેતો નથી, ને ઠાર કે ઘેડ બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહીં. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો ને લખજો, સારી રીતે વિચારજો અને લખજો. એવી રીતે આ વાર્તા શ્રી મહારાજ કરી છે તે લખી છે. ઇતિ વચનામૃતમ મધ્ય પ્રકરણનું 31મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામીન નીલકંઠમ ભજે સહજાનંદ. વલ્લભ ભક્તજનો, સાત સાત દિવસથી આપણે વચનામૃતની કથા એનું પાન કરતા હતા. ભગવાન સ્વામિનારાયણની જે વાણી હતી એ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોએ જે લખી હતી એને આપણે ગાતા હતા. બે મિનિટ આપ હવે અમને સાંભળજો. પહેલી વાત તો એ છે ભક્તજનો, સાત દિવસની કથા દરમિયાન આ કથા સાંભળ્યા પછી કાંઈક તમને સમજાણું હોય, કારણ કે શાસ્ત્ર માત્ર નિયમ છે, કથા જ્યારે પૂરી થાય ત્યારે વક્તાને કંઈક ગુરુદક્ષિણા આપવી જોઈએ. તો આજે અમે તમારી પાસે ગુરુદક્ષિણા મેં માગીએ છીએ કે આ કથા સાંભળ્યા પછી કાંઈક તમને ઘેડ પડી હોય, કંઈક અંશે ભગવાન સ્વામિનારાયણ સમજાણા હોય તો એને જિંદગી પર્યંત જાળવી રાખજો.